આજે આપણે 5 ઓક્ટોબર 1914 ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. ગયે વખતે આપણે 30 સપ્ટેમ્બર 1914 ની પ્રાર્થના જોયેલી. એમાં માતાજીએ એક નવું જ પાસું પ્રકટ કરવાની શરૂઆત કરેલી. માતાજીએ એમ કહ્યું છે પ્રાર્થનામાં, જે પ્રભુના અનેક જે દિવ્ય સ્વરૂપો છે, જેમણે ભૂતકાળમાં કામ કરેલું છે, હાલમાં એ પાર્શ્વભૂમિમાં ચાલ્યા ગયા છે, પણ એનો અર્થ એમ નથી કે નિર્જીવ થઈ ગયા છે, નિર્વીર્ય થઈ ગયા છે, એમની કોઈ શક્તિ રહી નથી, એવું નથી. પરંતુ એમનો માનવો સાથેનો સંબંધ જાણે તૂટી ગયો હોય છે, અને જ્યાં સુધી કોઈ માનવ પરિવાર એમના સાથે સંબંધ સ્થાપિત ન કરે ત્યાં સુધી પોતાની શક્તિઓ પરિવાર ઉત્ક્રાંતિમાં સક્રિય કરીને કામ કરી શકતા નથી. માતાજી અહીંયા દાખલા રૂપે વૈદિક દેવોના દાખલા લીધા છે. તે વેદકાળના જે દેવો છે એ આપણે નામ હવે નામ સાંભળીએ છીએ, પણ એમનું સ્વરૂપ પણ ખબર નથી, અને એ ખરેખર એમનું શું કામ એ પણ આપણને ખબર નથી. આપણને અગ્નિ કહીએ છીએ, આપણે ઇન્દ્ર કહીએ છીએ, વાયુ કહીએ છીએ, સૂર્ય કહીએ છીએ, ત્વષ્ટા કહીએ છીએ, અર્યમા કહીએ છીએ, અશ્વિની કુમાર કહીએ છીએ, ભગ કહીએ છીએ, આ બધા દેવતાઓના નામ છે અથવા દેવીઓના પણ નામ છે. એક જ નામ આપણને પરિચય છે, સરસ્વતી. પછી એના સાથે સંબંધિત ઈલા વગેરે દેવીઓના નામ પણ આપણે સાંભળતા નથી. તો શું આ લોકો હવે આપણી સાધનામાં ઉપયોગી નથી? એમના સાથે કોઈ સંપર્ક સાધવાની જરૂર નથી? શું એ કાલબાહ્ય થઈ ગયા છે? આવો જો પ્રશ્ન આવે એના જવાબ તરીકે માતાજીની આ પ્રાર્થના આવી છે. માતાજી અહીં અગ્નિને પ્રાર્થના કરી છે, ઇન્દ્રને પ્રાર્થના કરી છે, બધા દેવતાને પ્રેમ સ્વરૂપ જે દેવતા છે એને પ્રાર્થના કરવી છે, જેને અર્ય માગે છે સંસ્કૃતમાં. આ બધાને પ્રાર્થના કરી છે, અને એ દ્વારા દર્શાવ્યું છે કે એ આવા ભૂતકાળના દૈવી સ્વરૂપોને ભૂલી ન જવા જોઈએ. એટલું જ નહીં, આપણે ઘણી વખત શું થાય છે કે આપણે જે ધર્મમાં જન્મ્યા છીએ એના દેવતાઓ પ્રત્યે આપણને લાગણી હોય છે, પણ અન્ય ધર્મોની દેવતાઓ છે એના વિશે આપણને કોઈ લાગણી હોતી નથી, એવો પણ પ્રકાર થઈ જતો હોય છે. દાખલા તરીકે ગ્રીક પુરાણોમાં ડોલ્ફીનું વર્ણન છે, અપોલોનું વર્ણન છે દેવતાઓ તરીકે, આપણને કંઈ ખબર નથી એનું, આપણને એમાં કંઈ ભાવે મનમાં જન્મતા નથી. આજે આપણે કહીએ કે યેશુ ખ્રિસ્ત કહ્યો કે એન્જલ્સ કહીએ તો આપણને કોઈ ભાવ જન્મતા નથી. જનરલી ક્રિશ્ચિયન લોકોને જે ભાવ યેશુનું નામ લઈએ તો એમને ભાવ નિર્માણ થાય છે, આપણને ભાવ નિર્માણ સ્પર્શી શકતા નથી. આવું પણ ન હોવું જોઈએ. એટલે આ બધા દેવતાઓ છે ભૂતકાળમાં, એ લોકો હજી કાર્યરત છે જ, પણ હવે નવા સ્વરૂપે પ્રકટ થતા હોય છે. એમણે સ્વરૂપ નવું પ્રકટ કરી લીધું, બીજું કંઈ નથી હોતું એમાં કંઈ. તો આ રીતે દેવતાઓના નવા નવા સ્વરૂપો પ્રકટ થતા જ હોય છે કાયમ, દરેક ધર્મમાં, જુદા જુદા કાળે જુદા જુદા. આજે આપણે કહીએ કે 15-20 વર્ષ પહેલાં સંતોષી માતું એકદમ માનું આગળ નામ આવી ગયેલું, ખોડિયાર માતાનું નામ આગળ આવી ગયા. આ બધા દેવતાઓના સ્વરૂપો છે એ અમુક કાળ પૂરતા પ્રકટ થતા હોય છે, પાછા શાંત થઈ જતા, પાછા પ્રકટ થાય પાછા શાંત થતી જતા હોય છે. પણ એ માટે આદર રાખવો, ટીકાઓ ન કરવી આપણે. કહેવાનો મતલબ એ છે. માતાજી એમાં પ્રાર્થના કરે છે, દાખલા તરીકે અગ્નિને પ્રાર્થના કરે છે. આ જે સ્વરૂપો છે એ આપણા એક એક ચેતનાના પાસાને વિકસાવતા હોય છે. વેદોમાં ચેતનાના જે વિવિધ પાસા છે, વિવિધ ક્ષમતાઓ છે, એમને પાસા કીધા છે. એમને વેદોમાં દિશા કહે છે, દિક કહે છે. દિક, ધ્યાન રાખજો આ શબ્દ ખાસ. અને દરેક એ ક્ષમતાને, દરેક ગુણને વિકસાવનારી જે ખાસ દેવતા છે, એ ગુણને વિકસાવવા માટે એ દેવતાની ઉપાસના એ વખતે કરતા હતા. હવે એ ગુણને આપણને જરૂર પડે અને એ દેવતાનું ભૂતકાળની ભલે દેવતા હોય, એનો ઉપયોગ કરીએ આપણે, તો એ આપણો એ તો એ પાછું વિકસાવી નાખવાનું છે. અને કુદરતી નિયમ છે એમનો, સૂક્ષ્મ જગત પણ એવી રીતે આપણે ઉપયોગ કરી લેવો જોઈએ એનો. તમે જોશો કે આપણે એક પરંપરા છે, તમે નામે સાંભળ્યું છે, અષ્ટદિગ્પાલ. અષ્ટદિગ્પાલ કે આઠ દિશાના આઠ દેવતાઓ છે. તો તમને હજી આજે ખોટી રીતે આપણને સમજાવે છે બ્રાહ્મણો, આઠ દિશા એટલે પૂર્વ દિશા છે એના ઇન્દ્ર દેવતા છે, એના અગ્નિખૂણો છે એના અગ્નિ દેવતા છે, અને દક્ષિણના યમ દેવતા છે, અને પશ્ચિમના વરુણ દેવતા છે, બધા એવી રીતે આમ પૂજામાં કહેતા હોય છે. આ તો પાછળથી આવેલો ખોટો અર્થ છે. સાચો એવો છે કે દરેક આ દેવતા આપણી સાધના માટે જે દૈવી સદગુણોની જરૂર પડે છે એને એક એકને વિકસાવતા હોય છે. દાખલા તરીકે ઇન્દ્ર છે, તો આપણે બુદ્ધિમાં પ્રજ્ઞા શક્તિને જાગૃત કરીને આંતર પ્રેરણાઓથી સાચું જ્ઞાન મેળવવાની ક્ષમતા વિકસાવનારી અગ્નિ ઇન્દ્ર દેવતા છે. અગ્નિ દેવતા છે આપણા ચૈત્ય પુરુષને વિકસાવીને એને સભાન કરવાની, એને પ્રકાશમાં લાવવાની, એને શરીર પર કાબુ મેળવી દેનારી શક્તિ છે. એ અગ્નિની ક્ષમતા છે. વાયુની ક્ષમતા છે કે જે આપણો ચૈત્ય પુરુષ છે એની જે ક્ષમતાઓ છે એનો ઉપયોગ વ્યવહારમાં કર્મમાં કેમ કરવો, એ કર્મમાં નિપુણતા લાવવાની, દિવ્ય કર્મ કેમ કરવા, એ ક્ષમતા પ્રગટાવવાની ક્ષમતા વાયુમાં છે. આ વૈદિક ઋષિઓના કલ્પનાઓ છે. અર્યમાં એવી શક્તિ છે કે જે યમના વિરુદ્ધ છે, ધ્યાન રાખજો. યમા અને અર્યમાં, યમ એ અવચેતનનું સ્વરૂપ છે અને આપણા સ્વરૂપને, આપણા ચૈત્ય પુરુષને પકડી રાખે છે, દબાવી રાખે છે, એને અવચેતનમાં દબાવી રાખે છે. જ્યારે અર્યમાં ઈ એમાંથી મુક્તિ આપનારી દેવતા છે, એ મુક્તિ આપનારી દેવતા છે. યમના અંકુશમાંથી આપણને મુક્ત કરી નાખે છે અને ખુલ્લા ચેતનાના આકાશમાં આપણને ફ્રી મુક્ત રીતે સંચાર કરવાની ક્ષમતા આપે છે, ઉપર ઉડવાની ક્ષમતા આપે છે. સરસ્વતી આપણને જીવનમાં કેવી રીતે વ્યવહારિક વિવેકથી કામ કરવું એની ક્ષમતા આપનારી દેવી છે. ઈલા એ આપણા ધ્યાનમાં જે પ્રકાશ દેખાતો હોય છે એનો વિકાસ કેમ કરવાનો એની દેવતા છે. તો આ પ્રકારે બધી દેવતાઓ એક એક આપણી જે ક્ષમતા છે, આપણી ચેતનાની, માનવ ચેતનાની ક્ષમતા છે, એ ક્ષમતાનો વિકાસ કરીને સાધનામાં મદદ કરનારી દેવતા હોય છે. હું ઘણી વખત કહું છું કે એકાદું પણ સારું કામ જો ચાલતું હોય તો એ સારા કામની પાછળ સૂક્ષ્મ જગતમાં અનેક દેવતાઓ કામ કરતા હોય છે. એક દાખલા તરીકે લેવું હોય, આજનો પ્રસંગ કોઈ આપણે લેવો હોય તો આ કડવા પાટીદારોનો મહાસંમેલન, મહાકુંભ રચાઈ રહ્યો છે, 7 દિવસ ચાલવાનો છે. આટલા બધા લોકો, લગભગ 10-11 લાખ લોકો, 10-15 લાખ રૂપિયા ભેગા થવાના છે. અને થોડીક આધ્યાત્મિક ચર્ચાઓ, થોડીક આર્થિક ઉન્નતિ, થોડીક સામાજિક ચેતના બદલવાની બધી વાતો થઈ રહી છે એમની. પણ આટલું મહાન કાર્યના આયોજન પાછળ એમ લાગે છે કે ફક્ત માનવીય શક્તિઓ કામ કરી રહી છે, એવું નથી. આની પાછળ દિવ્ય શક્તિઓ પણ કામ કરી રહી છે. ત્યારે આ માનવો દોડી દોડીને આટલું બધું સંગઠન કરીને કામ કરતા હોય છે. આ જે મહાન કાર્યોની પાછળ દેવતાઓ છે, એમ નાના કાર્યોની પાછળ પણ હોય જ છે. આજે આપણે ભલે દર રવિવારે રેગ્યુલરલી ભેગા થતા હોય, નાનકડું આપણું ગ્રુપ છે, એકાદ કલાક શાંતિથી બેસીએ છીએ, કોઈને ખબર હોતી નથી, જાણીએ છીએ ન જાણીએ છીએ, લોકો આવે ના આવે આપણે કંઈ ચિંતા કરતા નથી. પણ આટલા નાનકડા ગ્રુપ માટે પણ પ્રભુની શક્તિઓ તો કામ કરતી જ હોય છે ને. અહીંયા રવિવારનો સમય થાય, સાંજનો સમય થાય અને તમારા મનમાં ઉગી નીકળે છે આપણે જવું છે, આપણે જવું છે, આપણે જવું છે. આ પ્રેરણા આપનારું કોણ? એ કંઈ અમે કરતા નથી, એ તો કોઈ વ્યક્તિ કરતી નથી. તમને અંદરથી પ્રેરણા આપે છે કે ના, મારે જવું જોઈએ, મારે જવું જોઈએ, મારે જવું જોઈએ. અહીં બેઠા હો તો શ્રદ્ધાથી સાંભળવાનું તમે કામ કરી શકો છો, એને જીવનમાં કેમ ઉતારવું એનો વિચાર ગંભીરતાથી કરી શકો છો. એક દેવતા કામ કરતી હોય છે એની પાછળ. આ આપણી તમારી દરેકની ચેતનામાં વિકાસ કરવા માટે એ પ્રયત્ન કરતી હોય છે. તો આવી રીતે આ બધા દેવતાઓ છે એ આપણા જીવનમાં હર ક્ષણે ઉપયોગમાં કરતા હોય છે. અને આપણો વૈદિક ઋષિઓનો તો એવી પ્રથા હતી કે કોઈ પણ કામની તમે શરૂઆત કરો, પ્રથમ બધી દેવતાઓને સ્મરીને વંદન કરીને એમને આપણા કાર્યમાં મદદરૂપ થવા માટેની વિનંતી કરો. એને મંગલાચરણ કહે છે, મંગલાચરણ કહે છે. હા, દરેક ધર્મની પ્રથા છે, પણ એ પ્રથા તરીકે સમજો નહીં, એની પાછળ ગૂઢ સત્ય રહેલું છે. અને ખરેખર એવું કરવું પડે છે. ઘણી વખત આપણને ખબર હોતી નથી કે આપણે દેવતાઓની મદદ કરતા હોઈએ છીએ, પણ કોઈ એક વ્યક્તિને આપણે જ્યારે પ્રાર્થના કરતા હોઈએ છીએ આંતરિક રીતે, આપણા ગુરુને, આપણા સદગુરુને, કોઈ શ્રદ્ધેય વ્યક્તિને પ્રાર્થના કરતા હોય છે, ત્યારે એની મારફત પણ આ દિવ્ય શક્તિઓ જ કામ કરતી હોય છે. ધ્યાન રાખજો, તમે આ ક્ષણે સમજો કોઈ કાર્ય કરતા વખતે એક ક્ષણ માટે એકાગ્ર થઈને શ્રી અરવિંદ અથવા માતાજીને પ્રાર્થના કરો, હૃદયમાં એનું ધ્યાન કરો કે માં મને મદદ કરજે, પ્રભુ મને મદદ કરજો, એવી પ્રાર્થના કરતા હો છો, તો એ સ્વરૂપ જે તમારા ચિત્તમાં પ્રકટ થતું હોય છે એની મારફત આ દેવતાઓ મદદ કરતા હોય છે. માતાજીએ આ વાસ્તવિકતા માન્ય કરેલી છે. એનું પ્રૂફ તરીકે તમને કહું છું કે માતાજીના આજે પણ 3 ફોટાઓ તો પ્રસિદ્ધ છે, મને ખબર છે 4 હસ્તિકદાચ, મને ખબર નથી, કે મહાકાળીનું, મહાલક્ષ્મીનું અને મહાસરસ્વતીનું છે, પણ માહેશ્વરીનું મને ખબર નથી, છે માહેશ્વરીનું પણ છે કે છે. આ 4 સ્વરૂપો છે. હવે તમે જોશો, એ ફોટા જોશો ને તો તમને એમ લાગશે કે આમાં આ મહાકાળીનું છે ને આ મહાસરસ્વતીનું છે, આ માહેશ્વરીનું છે, આ મહાલક્ષ્મી, સમજવું કેવું રીતે? આમાં શું તફાવત પડે છે આપણને? આપણને કોઈ તફાવત દેખાતો નથી. તો તફાવત ક્યાં છે? કે એ વખતે માતાજી જ્યારે ફોટો પડાવતા હતા એ વખતે એ દિવ્ય સ્વરૂપ એમની ચેતનાની પાછળ હાજર હાજર ઊભું હતું, એમની પ્રેઝન્સ તે હતી. અને પ્રેઝન્સ માતાજીની ચેતના સાથે એકરૂપ થયેલી હતી. એવા સ્થિતિમાંનો એ ફોટો છે, એટલે માતાજીએ કીધું છે આ મારું સરસ્વતીનું સ્વરૂપ છે, આ મારું મહાલક્ષ્મીનું સ્વરૂપ છે, આ મારું મહાકાળીનું સ્વરૂપ છે, આ મારું માહેશ્વરીનું સ્વરૂપ છે. હવે આ વસ્તુ આપણને ખબર હોતી નથી, એટલે આપણને લાગે ગુડ છે, માતાજી એમ કે છે આમ હશે હશે ભાઈ કંઈ, પણ ખરેખર આ વાસ્તવિકતાઓ છે. જેટલા પણ દિવ્ય પુરુષો છે, સદગુરુઓ છે, સત્પુરુષો છે, એમની મારફત આ દૈવી દેવતાઓ જ કામ કરતા હોય છે, દેવી દેવતાઓ જ કામ કરતા હોય છે. ધ્યાન રાખજો, એમની ક્ષમતાઓ દ્વારા, એમની શક્તિઓ દ્વારા, એમના સંકલ્પ દ્વારા આ બધા કામ કરતા હોય છે. આપણે માનીએ છીએ અમુક વસ્તુ, પણ ચમત્કાર તરીકે માનીએ છીએ. એમ કહેતા કે રણછોડદાસ બાપુ જ્યારે કાંઈ કોઈ પણ મહાન કાર્ય ઉપાડતા ને તો અનેક ભગવાન શ્રી રામને એ લોકોને મદદ આવી જતા, કે બધા એવા ચમત્કાર થતા કે લોકો માની ન શકે એવા ચમત્કાર થઈ જતા હતા, અને એ પ્રશ્ન ઉકેલાઈ જતો હતો. હવે આની પાછળ દેવતાઓ કામ કરતા હોય છે. અમને પોતાનો કોઈ સંકલ્પ હોતો જ નથી કોઈ ચમત્કાર કરવાનો, કે રણછોડદાસ બાપુનો કે બીજી કોઈ પણ વ્યક્તિને એવો કોઈ ચમત્કાર કરવાનો સંકલ્પ હોતો જ નથી. પરંતુ એમના સંકલ્પ દ્વારા પ્રભુના સ્વરૂપો, પ્રભુની દેવતાઓ એક પ્રતિનિધિ તરીકે કામ કરતી હોય છે. તો આ રીતે આ જો વાસ્તવિકતા હોય તો એનો અર્થ છે કે આપણે જે પણ જે રીતે સાધના કરતો હોય એને તદ્દન નમ્રતાથી આપણે સ્વીકારી લેવું જોઈએ. અને કોઈ પણ વંદન કરતો હોય કોઈ પણ ભાવથી તો એના માટે આપણે કંઈ રૂક્ષતા કે કઠોરતા બતાવવાનું ન હોય. આપણે અંદરથી એના ભાવોને એપ્રિશિએટ કરતા શીખવું જોઈએ. એમ નહીં શક્ય હોય તો એમના ભાવોમાં આપણે એકરૂપ થઈને મદદરૂપ થતા શીખવું જોઈએ. હા, સાચો પૂર્ણ યોગી એવો છે જે બધાને પૂર્ણ કરતો ફરે છે. જેમ નદી હોય છે ને, કોઈને તરસી રાખતી નથી, જે મળે એને આપતી જ જાય છે, આપતી જ જાય છે, આપતી જ જાય છે, એનો હાથ કોઈ ટૂંકો હોતો નથી. એમ પૂર્ણ યોગનો જે સાધક હશે ને, બધાને એની રીતે પોષણ આપતો છે, એની રીતે પોષણ આપતો છે, એની રીતે પોષણ આપતો છે. એનો હાથ ક્યાંય ટૂંકો હોતો નથી, જેને જે રીતે આપણને લાગે. અને આ અંદરથી જ્ઞાન એને આપવામાં આવે છે કે આ વ્યક્તિનું સ્વરૂપ શું છે, એને ખરેખર શેની જરૂર છે, કેવી રીતે એને સમજાવવું જોઈએ, એ બધી પ્રેરણાઓ એ જ આપતા હોય છે અને એ સમજાવતા હોય છે. આપણે તો નિમિત્ત બની જતા હોય છે. તો માતાજી આ પ્રાર્થનામાં ઇન્દ્રને પ્રાર્થના કરી છે, અગ્નિને પ્રાર્થના કરી છે, અને પ્રેમ સ્વરૂપ જે આર્યમાં છે એને પ્રાર્થના કરી છે. આજે આપણે 5 ઓક્ટોબર 1914ની પ્રાર્થના જોડાય છે. પ્રાર્થના બહુ ટૂંકી છે, પણ એમાં એક નવીન સત્ય પ્રગટ કર્યું છે. હે દિવ્ય ગુરુ, તારા ધ્યાનની શાંત નિરોતામાં પ્રકૃતિને શક્તિ મળે છે અને તે ફરી મજબૂત બને છે. હે ગુરુ, જ્યારે આપણે ધ્યાનમાં સ્થિર થઈ જતા હોય છે, મન એકદમ શાંત થઈ ગયેલું હોય છે, મનના ઉછાળા બંધ થઈ ગયા હોય છે, એકાદી શરદ પૂનમની રાત્રિ કેવી રીતે હોય, શરદ પૂનમ ચંદ્ર ઉગેલો હોય, આછો પ્રકાશ દેખાતો હોય અને એકદમ શાંતિ લાગતી હોય આપણને, એ પ્રકારની માનસિક અવસ્થા નિર્માણ થયેલી હોય છે ધ્યાનમાં. એવા એ પ્રકાશમય ચેતનામાં જ્યારે વ્યક્તિ સ્થિર હોય છે, ત્યારે પ્રકૃતિને શક્તિ મળે છે અને તે ફરી મજબૂત બને છે. આપણી જે પ્રકૃતિ હોય છે એને એમાંથી પોષણ મળતું હોય છે. આપણે જે કહીએ છીએ કે આપણે ધ્યાન દ્વારા આપણને શક્તિ મળે છે, એનું કારણ આ જ છે. ધ્યાનમાંથી ઉઠ્યા પછી તમારું મન જે શાંત થયેલું હોય, આનંદ આવતો હોય છે, એનું કારણ શું? કે તમારી પ્રકૃતિને પોષણ મળી ગયેલું હોય છે, એનર્જી મળેલી હોય છે. એ વખતે આપણી મનની સ્થિતિ એવી તૈયાર થઈ ગયેલી હોય છે, ગ્રહણક્ષમ ગ્રહણશીલ થઈ ગયેલી હોય છે, કે વિશ્વ પ્રકૃતિના શક્તિઓના ધસારા અવતરણ પામીને આપણી પ્રકૃતિને પોષણ આપતા હોય છે. અંદર આવીને આ દેવતાઓ, વિશ્વ શક્તિરૂપી દેવતાઓ આપણા સ્વરૂપમાં પ્રવેશીને એ આપણને પોષણ આપતા હોય છે, ભરણ પોષણ કરતા હોય છે. આપણી તારી અનંતતા જે કોઈ પણ અંધાધૂંધીને કે અવિવ્યવસ્થિતતા ઊભી થવા દીધા વિના દરેક ક્ષેત્રમાં એકતા સિદ્ધ થવા દે છે. હે પ્રભુ, કે તારી એવી શક્તિ છે, અનંતતા એવી વિવિધતા છે તારામાં. પ્રભુ, તારી ચેતનામાં વિવિધતા છે, કેવી રીતે કાર્ય છે? આ પ્રમાણે શક્તિ મેળવ્યા પછી એ શક્તિ આપણામાં કેવી રીતે વિકાસ કરે છે, એના 3 તબક્કા દર્શાવે છે આમાં. માતાજી સૂક્ષ્મ 3 તબક્કા દર્શાવે છે, કેવી રીતે 3 પાસા બતાડે છે તબક્કા કરતા. તારી અનંતતા જે કોઈ પણ અંધાધૂંધી કે અવ્યવસ્થિતતા ઊભી થવા દીધા વિના દરેક ક્ષેત્રમાં સિદ્ધ થવા દે છે, દરેક ક્ષેત્રમાં એકતા સિદ્ધ થવા દે છે. પહેલું કામ કરે છે તો તમારા બધા તત્વોને શાંત કરીને એકબીજા સાથે જોડી દેવાનું કામ કરે છે, એક સંવાદમાં મૂકી દે છે. આપણું મન, આપણો પ્રાણ, આપણું શરીરને એક સંવાદમાં મૂકી દે છે. એ લોકોમાં જે વિખવાદ ચાલતો હોય છે એને શાંત કરી દે છે, બધાને વ્યવસ્થિત ગોઠવી દે છે. આપણા વ્યવહારિક જીવનમાં એવું હોય છે કે આપણું મન એક બાજુ તાણે છે વિચારો દ્વારા, પ્રાણ બીજી બાજુ તાણે છે આપણી ભાવનાઓ દ્વારા, અને કર્મ ત્રીજી તરફ તાણે છે આપણને. આપણને કંઈ સમજાતું નથી કે શું કરવું. દાખલા તરીકે એક અત્યારે એક પ્રસંગ થયો મારા મિત્રના જીવનમાં. એની દીકરીએ ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા કહેતા સ્પષ્ટ કહી દીધું પપ્પાને કે પપ્પા, હું આ યુવક સાથે પ્રેમમાં છું અને મારે આના સાથે જ લગ્ન કરવું છે. કે હવે આ ચુસ્ત એકદમ હિન્દુ બહુ આઘાત લાગ્યો અમને, અતિશય આઘાત લાગ્યો કે અરે મારી દીકરી આવી, આપણું આપણે કુટુંબ શું, આપણે સમાજમાં આબરું શું, અને આવી દીકરી કરી બેસે. હવે જુઓ એની એના એ દીકરીના પપ્પાની અને મમ્મીની માનસિક સ્થિતિ શું હશે. વિચાર ઉગ્રતાથી એમ કહેતા હોય કે જાણે આ આ દીકરીને શિક્ષા થવી જ જોઈએ, ભલે એને ભૂલ કરી છે ને ભોગી લેવા દો. એક એક આઘાત પ્રત્યાઘાત એવો થતો હોય છે વિચારોનો, હૃદય એમ કહેતું હોય છે ભૂલ કરી, હા આપણી દીકરી છે સમજી લેવું જોઈએ. આ હૃદય કહેતું હોય છે, પ્રાણ કહેતો હોય છે. કર્મ શરીર શું કહેતું હોય છે, ઠીક છે આપણી દીકરીને સાચવીશું, સમાજનું શું, મારે સમાજમાં શું જવાબ આપવાનો, મારે સમાજમાં કેવી રીતે ગોઠવવાનું, બધું લગ્ન કરીએ આ કરીએ સમાજમાં છીતું થશે. આ ત્રણેયના ગર્ભસ્થલમાં કેટલા એમના પાંચ સાત મહિના નીકળી જાય છે, જે માંડ માંડ ઠેકાણે પડે છે અને કંઈ ગોઠવીને પછી એક સાદાઈથી લગ્ન પતાવી દેવામાં આવે છે. આ આ આ વાસ્તવિકતા છે. ત્યારે તમે એ વ્યક્તિ આ જે વ્યક્તિઓના જીવનમાં કેવી ગડમથલ થતી હોય છે, આ દરેકના જીવનમાં આવતી હોય છે. આ તમે એક દાખલો આપ્યો તમને જીવન, પણ આપણે આપણું ઘણી વખત એવું થાય છે કે બે કોઈ વખત મન અને હૃદય ભાસતા હોય છે આપણા, કોઈ તો હૃદય અને કર્મ શરીર ભાસતું હોય છે, કોઈ વખત મન ને શરીર ભાસતું હોય છે. શરીર કહે છે આરામ કરવો જોઈએ અને વિચાર કહે છે નહીં, આ કામ પૂરું કર્યા સિવાય આરામ નથી કરવો, આપણે ઉજાગર કરવો જ છે. સંઘર્ષ હોય છે, નાનકડો સંઘર્ષ હોય છે, પણ હોય છે સંઘર્ષ. આપણે ઘણી વખત એવો અનુભવતા હોય છે, મને પોતાને એવું લાગે છે કે લખવાનું હોય છે તો મનમાં વિચારો ઉભરાતા હોય છે એટલા બધા, હમણાં એમ લાગે કે હું જો નહીં લખી શકું તો ચાલે જશે, એટલે રાતના બે વાગે તો હું લખતો હોઉં છું અને શરીર ના પાડતું હોય, ના પાડતું હોય, ના પાડતું હોય, એવી સ્થિતિમાં આવી જાય છે. આપણે તકલીફ સ્ક્વીઝ જેવું થાય એવી સ્થિતિમાં આવે છે આપણે, પણ એ વખતે પછી ટાઈમ ગોઠવવું પડે છે. ઘણી વખત પ્રાણ અને શરીર, કોઈ શરીરને વિચારો અથવા મન, હા એકબીજાના સંઘર્ષમાં ઘણી વખત ત્રણેય એકબીજાના સંઘર્ષમાં ઉતરે છે. આ આ ઓલા શેરીમાંના બાજકના છોકરા હોય ને એવો આ શંભુ મેળો આપણા પ્રકૃતિમાં નિર્માણ થયેલો હોય છે અને આ વારંવાર ભાસતા હોય છે. તો આ દિવ્ય શક્તિઓ પ્રભુની ચેતના જ્યારે પ્રવેશ કરે છે ધ્યાનમાં, ધ્યાન દ્વારા જ્યારે ગ્રહણશીલતા નિર્માણ થયેલી હોય છે સાધકના મનમાં, એક પ્રકાશમય ચેતનામાં સ્થિર થયેલો હોય છે, અને ત્યારે ઉપરથી જે પોષણ આપ જગન્માતા જે પોષણ આપવા આવે છે, અને એક એક લાગે છે કે ઓહો કેવી એક મધુર મધુર વર્ષા થતી હોય આપણા ચિત્તમાં, આપણા હૃદય પર, આપણા હૃદયને ઠારતી હોય, છીંચતી હોય અમૃતથી પ્રેમથી, એક તૃપ્તિના ભાવ આવતા હોય છે. જન્મો જન્મની તૃષા છીપાતી હોય ને એવા ભાવો નિર્માણ થતા હોય છે આપણા ભાવમાં. એવી વખતે આ જે દિવ્ય શક્તિ અંદર અવતરણ પામતી હોય છે, સર્જન શક્તિ છે, એ ત્રણ પ્રકારના કામ કરે છે. પહેલું કામ કરે છે કે બધા તત્વોને શાંત પાડીને સમજાવીને બધાને એકબીજા સાથે વ્યવસ્થિત ગોઠવી દે છે, અંદરનો સંઘર્ષ શાંત કરી દે છે. ભલે એક ટેમ્પરરી હોય છે વસ્તુ, પાછું આપણે આપણા સ્વભાવ પ્રમાણે પાછું વ્યવહારમાં પાછા એવું એવી સ્થિતિમાં લઈ આવીએ છીએ, પણ એ વખતે એમને શાંત પાડીને બધાને એકબીજાને અનુરૂપ ને એકબીજાને પોષક કરી દીધા હોય છે. હા પહેલો તબક્કો, પહેલું પાસું, એકતા સિદ્ધ થવા દે છે. બીજું, જે બધું ટકી રહ્યું છે, જે બધું પ્રગતિ કર્યું છે અને જે બધું અનંત રૂપે સ્વરૂપે રહેલું છે, તે બધાની સંવિધતા એક વધુ સંકુલ, વધુ વિસ્તરિત અને વધુ ભવ્ય સમતોલપણામાં ધીમે ધીમે પરિણમે છે. બીજો તબક્કો એમ થાય છે કે એને બધાને ટકાવી રાખે છે, જે કંઈ નિર્માણ થયું હોય એને વધુમાં વધુ સમય સુધી ટકાવી રાખવાનું દિવ્ય શક્તિ કાર્ય કરતી હોય છે. પછી આપણે ખોટી રીતે આપણા પોતાના વિચારોને કારણે એને ડિસ્ટર્બ કરી નાખીએ એ વસ્તુ જુદી છે, કારણ આપણી શક્તિ નથી હોતી ક્ષમતા ધારણ કરવાની. દરેકની ક્ષમતા જુદી હોય છે અને એ અનુરૂપ એને ફળ મળતા હોય છે. સંસ્કૃતમાં એક શ્લોક છે એટલે સુભાષિત છે, એમાં એમ કહ્યું છે કે આકાશમાંથી પાણી પડતું હોય છે, એ ગરમ ખડક ઉપર પથ્થર ઉપર પડે તો તરત વરાળ થઈને ઉડી જાય છે, એ જો કમળ પત્ર ઉપર પડે ને તો મોતી જેવો આકાર લે છે પણ મોતી થઈ શકતું નથી. મોતી જેવો આકાર લે છે પણ મોતી થઈ શકે, શબનમ કે બુંદ જેને કહેવાય છે હિન્દીમાં, એવા મોતી જેવો આકાર લે છે પણ મોતી થઈ શકતું નથી. પણ એ જો ઓલી મોતી નિર્માણ કરનારી કાલુ માછલી જો ગળી લે પોતાના પેટમાં તો એ જ પાણીનું મોતીમાં રૂપાંતર થઈ જાય છે. પાણી એક જ છે, પરમ પ્રભુની કૃપા એક જ છે. આપણામાંના અમુક ખડક હોય છે, અમુક કમળના પત્ર જેવા હોય છે, અમુક કાલુ માછલી જેવા હોય છે, દરેકની ક્ષમતા જુદી હોય છે. કૃપા તો વરસતી જ હોય છે અને સમપ્રમાણમાં વરસતી હોય છે, પણ ગ્રહણશીલતા આપણી જુદી જુદી હોવાથી વ્યવહારમાં એમ લાગે છે કે એ વ્યક્તિ ઉપર પ્રભુની વધારે કૃપા છે અને મારા પર ઓછી કૃપા છે. ખરેખર એવું કંઈ હોતું નથી, કૃપા તો સરખી જ હોય છે પણ આપણી ગ્રહણશીલતા, ગ્રાહકતા ઓછી વધતી હોવાથી કોઈ જણ વધારે ધારણ કરી લે છે તો લાગે છે ઓહો ભગવાનની કેટલી બધી કૃપા છે એના પર, એમ લાગે છે. કોઈ ઓછી ધારણ કરે છે તો એના પર મધ્યમ કૃપા છે, કોઈ એના પર નથી સ્વીકારતો એમ લાગે છે મારા પર પ્રભુની કૃપા નથી. તો આ રીતે આ જે આપણા અંદરના તત્વો જે વ્યવસ્થિત ગોઠવેલા હોય છે એ બધા શાંત રીતે ગોઠવી દીધા હોય છે, પણ દરેકની ક્ષમતા જે હોય છે, ઉઘાડ હોય છે પ્રભુ પ્રત્યેનો, એ જુદો જુદો હોય છે. મનનો ઉઘાડ વધારે હોય ઓછો હોય, પ્રાણનો ઉઘાડ વધારે ઓછો હોય, પાર્થિવ તત્વનો વધારે ઓછો હોય, અને એના પ્રમાણે એ જે પ્રભુની ઉપરથી જે શક્તિ અવતરણ પામેલી હોય એ સ્વીકારતા હોય છે અને એની રીતે ટકી રહેતા હોય છે. તેથી શું હોય છે કે જે કંઈ પરિણામ નિર્માણ થતા હોય છે દિવ્ય પરિણામો, એ અમુક તત્વો વધારે સમય સુધી ટકાવી રાખે છે, અમુક ઓછા સમય સુધી ટકાવી રાખે છે, અમુક ટકાવી શકતા નથી, એ પ્રકારની સ્થિતિ આપણામાં નિર્માણ થતી હોય છે. જે બધું ટકી રહ્યું છે, જે બધું પ્રગતિ કરી રહ્યું છે, ધારણ કરીને ટકાવી રાખવું એ વસ્તુ જુદી છે અને એનો ઉપયોગ કરીને પ્રગતિ કરવી એ વસ્તુ પછી જુદી છે. પ્રગતિ કરવામાં ફક્ત ધારણ કરવાની પ્રક્રિયા હોતી નથી, તો એને કર્મમાં પ્રકટ કરવાની પ્રક્રિયા પણ વધારાની હોય છે. સત્ય સત્ય બોલવું જોઈએ એ પ્રકારનો તમને શ્રદ્ધા નિર્માણ થાય હૃદયમાં, એ વસ્તુ જુદી છે. પણ શ્રદ્ધા નિર્માણ થયા પછી વ્યવહારમાં તમે સત્ય પ્રકટ કરવાનો આગ્રહ રાખીને એ પ્રમાણે કર્મ કરવા માંડો તો એ સ્થિતિ વધારે, એના આગળની પ્રગતિ છે, એ વિકાસ છે. બોલામાં વિકાસ, આમાં તો ફક્ત ધારણ કરી રાખ્યું છે. તમે ધારણા શક્તિ જુદી હોય છે અને એને જીવનમાં અમલ કરવાની, જીવનમાં વ્યવહારમાં લાવવાની ક્ષમતા, કાર્યાન્વિત કરવાની ક્ષમતા જુદી હોય છે. તો આ બંને રીતે એ કાર્ય કરે છે શક્તિ. એક વખત પહેલા વખતે તત્વને શાંત કરી નાખે છે, એમને ધારણ કરવા માટે મજબૂર કરે છે એટલે ધારણ કરી લે છે. પછી જે તત્વની જે પ્રમાણે ક્ષમતા હોય એ પ્રમાણે વ્યવહારમાં લાવવા માટે પણ એ શક્તિ આપણને મદદરૂપ થવા માંડે છે. જે બધું પ્રગતિ કર્યું છે અને જે બધું અનંત રૂપે રહેલું છે, અને આ રીતે દરેકની પ્રગતિ જુદી જુદી રૂપે થાય છે. મારું મન છે એ પ્રભુની કૃપાને એક વિશિષ્ટ રૂપે સ્વીકારતું હોય છે, પણ તમારું દરેકનું મન એ રીતે સ્વીકારે એવું નથી, એ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાની સંસ્કાર પ્રમાણે સ્વીકારતું હોય છે અને એનો ઉપયોગ કરતો હોય છે. જેમ છે કે વરસાદ તો બધે સરખો પડતો હોય છે, પણ અમુક ખેતરની જમીન કાળી હોય તો ત્યાં જુદો પાક નિર્માણ થાય છે, અમુક ખેતરમાં પીળી માટી હોય, લાલ માટી હોય ત્યાં જુદો પાક નિર્માણ થતો હોય છે, અમુક ખેતરમાં મોરમજ હોય તો ત્યાં બીજી કઈ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. એ પ્રમાણે પ્રભુની કૃપા તો સરખી વરસતી હોય છે, એ આપણે સ્વીકારતા પણ હોય છે, ગ્રહણ પણ કરતા હોય છે, પણ આપણી પ્રકૃતિ અનુસાર એના પરિણામો અનંત રીતે વિવિધતાપૂર્ણ પ્રકટ થતા હોય છે એમ માતાજી અહીં કહે છે. हे बधाने संवादिता एक वधु संकुल वधु विस्तरित અને વધુ ભવ્ય સમતોલપણામાં ધીમે ધીમે પરિણમે છે. પણ પ્રભુ શું કરે છે? પ્રભુનો ફક્ત ઉદ્દેશ ફક્ત મને કે ફક્ત તમને વિકસાવવાનો નથી, ધ્યાન રાખજો. પ્રભુ સમગ્ર બ્રહ્માંડને વિકસાવવા માગે છે. એમાંનો આપણે એક અંશ છીએ, એમાંનો આપણે એક અંશ છીએ. જે માળી હોય છે, આખો બગીચાને વિકસાવતો હોય છે, એમાં એક છોડને પણ પાણી આપતો હોય છે, પોષણ આપતો હોય છે, ખાતર આપતો હોય છે, પણ એનું ધ્યેય ફક્ત એ છોડ વિકસે અને બાકી બધા છોડો નિગ્લેક્ટ થાય એવું નથી હોતું. એ બધાને વ્યવસ્થિત રીતે વિકસાવીને, એમને એક બે સંબંધ ગોઠવીને, એમાંથી કંઈ તાલબદ્ધ કંઈ વસ્તુ નિર્માણ કરીને સુંદર બગીચો નિર્માણ કરવા માંગે છે. એમ પ્રભુ આપણા બધા દ્વારા એક સુંદર જગત, એક દિવ્ય જગત નિર્માણ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. અને તે માટે એને પછી આગળનો તબક્કો એ આવે છે કે આપણને બધાનો વિકાસ કર્યા પછી વ્યવસ્થિત પાછા આપણને પણ એકબીજા સાથે સમતોલપણે ગોઠવી દેવા પડે છે. એવું ન થવું જોઈએ કે હું મારો વિકાસ કરી લઉં, બીજાને પડતા મૂકું. દરેક જણ વ્યક્તિગત વિકાસમાં પડ્યો રહે તો જગતને જે રીતે પ્રકટ કરવું છે પ્રભુને, એ રીતે કંઈ પ્રકટ થઈ શકતું નથી. આ વ્યક્તિગત વિકાસ નથી જ, આ વૈશ્વિક ઉત્ક્રાંતિ ચાલી રહી છે, વૈશ્વિક વિકાસ ચાલી રહ્યો છે, અને એના ભાગ તરીકે આપણો વિકાસ થઈ રહ્યો છે. નદીમાં પાણીનો મોટો પ્રવાહ વહેતો હોય છે, એ આખો પ્રવાહ વહેતો હોય છે, એમાંની એક લહેર પણ વહેતી હોય છે, પણ એ લહેરને તમે પ્રવાહ કરતાં જુદી કરી શકતા નથી. એ પ્રવાહની આખી ગતિ છે, એની પ્રમાણે એ લહેરની પણ ગતિ હોય છે. એમ આપણી પ્રગતિ એ પણ એક જે વૈશ્વિક વિકાસ ઉત્ક્રાંતિ ચાલી રહી છે એને મળતી આવતી હોય છે. સમતોલપણામાં આપણો વિકાસ થતો હોય છે. અને જો આપણો વિકાસ સદભાગ્ય વધારે પડતો થઈ જાય ને, તો આપણે એ સમાજમાં અળખામણા થઈ જઈએ છીએ, એમાં સૂટ નથી થઈ શકતા. ઘણી વખત અમે અનેક મહાપુરુષોને એમ કીધું છે કે મહાપુરુષો છે ને થોડા બિફોર ટાઈમ જન્મ્યા છે, એમ કે એક ફ્રેજ છે કે એ વખતના કાળ કરતાં ભવિષ્યકાળની વ્યક્તિ હતી, પણ ભૂલમાં એ ભૂત વહેલી જન્મી ગઈ, કારણ એના વિચારો કોઈ સમજી શકતા નથી. ઘણી બધા ફ્રેજેસ વાપરે છે, જે કૃષ્ણ મૂર્તિ માટે વાપરે છે, અથવા રજનીશ માટે વાપરે છે, શ્રી અરવિંદ માટે વાપરે છે, કે શ્રી અરવિંદ જે ભવિષ્યના સપના જોઈ રહ્યું છે એ તો સપના આપણે જોઈ શકતા નથી, હજી આપણી તાકાત નથી એટલા જોવાના. તો આપણે લાગે છે તો ભવિષ્યકાળની વ્યક્તિ છે, પણ આજે ભવિષ્યકાળની વાતો કરી રહી છે. આ પ્રમાણે હોઈ શકે છે, પણ અત્યારે શ્રી અરવિંદ એટલું જ પ્રકટ કરે છે જેટલું અત્યારના સમાજને પોષાય અને પછે. એવું ન સમજતા, કોઈ વખત ભૂલથી પણ સમજતા નહીં કૃપા કરીને, કે શ્રી અરવિંદે જે લખ્યું છે બધું જ લખી દીધું છે. હું જે સમજુ છું કે શ્રી અરવિંદે કદાચ 10% નથી લખ્યું જે પોતે સમજ્યા છે, એનું 90% લખ્યા વગર જ ચાલ્યા ગયા છે. મેં એક વાત સાંભળેલી, સાચી વાત છે ખોટી મને ખબર નહીં, પણ આશ્રમના લોકો સાંભળેલી મેં, કે એમણે આશ્રમ લોકોને અમુક સાહિત્ય હજી સીલ કરીને રાખવાનો વાત કરી છે, કે હજી પ્રકટ કરતા જ નહીં, કે ઇવન એજેન્ડા માટે એમ વાત કરેલી કે પ્રકટ કરતા નહીં, પણ સત્યનું પ્રકટ કર્યું. તો હજી કે એવી વસ્તુ છે કે જે હજી પ્રકટ થઈ જ નથી, શ્રી અરવિંદ એવું સાહિત્ય પડ્યું છે. દાખલા તરીકે અને ઘણી વખત એવું આયોજન હોય છે કે એ આશ્રમના વાસીઓ માને કે ન માને, પ્રભુનું આયોજન એવું હોય છે કે મોડેથી પ્રકટ થવું જોઈએ, મોડેથી જ પ્રકટ થાય. ત્યાં પડ્યું હોય તો એ પ્રકટ ન થાય. એનો જીવન દાખલો એટલે રેકોર્ડ્સ ઓન યોગ જે પુસ્તક પબ્લિશ થયું છે હમણાં 5-7 વર્ષ પહેલાં, 2 વોલ્યુમ લગભગ 1200-1500 પેજના. હવે આની જે 15 ડાયરીઓ શ્રી અરવિંદે પોતાની રોજનિશી તરીકે, રોજની અનુભૂતિઓ તરીકે લખેલી ડાયરીઓ શ્રી અરવિંદના કબાટમાં પડી હતી, અત્યાર સુધી એમનામ પડી છે, કોઈને ખબર જ નથી ત્યાં ડાયરીઓ રાખી છે શ્રી અરવિંદે. બોલો, એ ડાયરીઓ અચાનક, હવે બધા આશ્રમના તો ભક્તોને પછી એવું હોય કે ભાઈ એ છે ને એમાં કોઈ વસ્તુ હલાવવાની નહીં, જે છે યથાવત સાફ કરીને મૂકી દેવાની, એટલે અંદર કોઈ જવાની હિંમત જ કરે નહીં, ઉપરથી સાફ કરીને મૂકી દે, ઉપરથી સાફ કરીને મૂકી દે. એમ જ ચાલતું રહ્યું. અચાનક કોઈના ધ્યાનમાં વ્યવસ્થિત કરી, આ તો શ્રી અરવિંદની પોતાની રોજની શી છે, રોજની ડાયરીઓ છે, રોજના યોગિક અનુભવોનું એમાં વર્ણન કરેલ છે, રેકોર્ડ કરેલું છે. તો આ તો આપણને સાધકો માટે બહુ જરૂરી છે, એટલે એણે બહાર કઢાવ્યું અને 15 ડાયરીઓ પબ્લિશ કરી. એ છે રેકોર્ડ્સ ઓન યોગ, હમણાં પબ્લિશ થયું. હવે આ કંઈ આશ્રમના કોઈ નિર્ણય નહોતો લીધો કે નથી પબ્લિશ કરવું, પણ કુદરતે એવું ગોઠવી દીધું કે હમણાં આટલા વર્ષો પછી શ્રી અરવિંદ 50માં ચાલ્યા ગયા, હમણાં 4 કે 5માં પબ્લિશ થયું લાગે છે. વધારે 2002માં પબ્લિશ થયું છે કદાચ, કેટલા 52 વર્ષ પછી પબ્લિશ થયું છે. પ્રભુનું આયોજન એવું હોય છે કે તમે કેટલાય દંપચાડા કરો તો એ વસ્તુ પછી જાહેરમાં આવી શકતી નથી. તો આ રીતે વિસ્તરિત અને વધુ ભવ્ય સમતોલપણમાં ધીમે ધીમે પરિણમે છે. જીવનની 3 સ્થિતિઓના એકબીજા સાથેના આદાન પ્રદાનથી તો તારો આયુર્ભાવ સમૃદ્ધ થાય છે. આજે 3 મેં તમને પાસા કીધા. પહેલું પાસો છે કે બધાને સમન્વયમાં શાંતિમાં ગોઠવી દેવાનો, પહેલો તબક્કો. બીજો તબક્કો કે જેમણે એ જે તત્વોએ શાંત થઈ ગયા છે, ઉગાડ છે અને સ્વીકારી લીધું છે, એમનો વિકાસ કરવાનો, યથાશક્તિ એમનો વિકાસ કરવાનો, એમને સમતોલપણ ગોઠવતા વિકાસ કરવાનો. આ બંને તબક્કા છે વ્યક્તિની ચેતનામાં થતી પ્રક્રિયા છે. આ બરાબર છે, વ્યક્તિની ચેતનામાં થતી પ્રક્રિયા છે. ત્રીજો તબક્કો છે કે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે પાછી સમતોલપણે ગોઠવી દેવાની છે. કારણ આ તો વૈશ્વિક ઉત્ક્રાંતિ છે, આપણે બધા દ્વારા એ ઉત્ક્રાંતિ પ્રગટ થવાની છે. આવી રીતે જ્યારે 3 તબક્કામાં પ્રભુનું કાર્ય પૂરું થશે ત્યારે જ તારો આવિર્ભાવ સમૃદ્ધ બને છે. ત્યારે હે પ્રભુ, તારો જે આવિર્ભાવ છે એ પૂર્ણ રીતે પ્રગટ થતો હોય એવું અમને લાગે છે. અને જીવનની 3 સ્થિતિઓના એકબીજા સાથેના આ આદાન પ્રદાનથી તારો આવિર્ભાવ સમૃદ્ધ બને છે. આ ક્ષણે તે કેટલાય દુઃખી અને સંશયગ્રસ્ત મનુષ્યો શોધી રહ્યા છે કે હે પ્રભુ, આ ક્ષણે જ્યારે હું આવી ગૂઢ વાતો કરી રહ્યો છું, એ વખતે માતાજી કે છે હું ગૂઢ વાતો કરી રહી છું, આ સૂક્ષ્મ સત્યો સમજવાનો પ્રકટ કરવાનો પ્રયત્ન કરી રહી છું, ત્યારે આ ક્ષણે અનેક દુઃખી વ્યક્તિઓ આખા જગતમાં તમને શોધી રહી છે, તમારો આશ્રય લેવા માટે એ શોધી રહી છે. જીવનથી ત્રાસી ગઈ છે, જીવનના દુઃખોથી ત્રાસી ગયા છે એ લોકો, અને પ્રભુનું શરણું ગોતવા માટે પ્રયત્ન કર્યા છે. હું ઈચ્છું છું માતાજીએ શું પ્રાર્થના કરે, જુઓ આ ભાવ આપણો પણ હોવો જોઈએ, દરેક સાધકનો આ જ ભાવ હોવો જોઈએ. હું ઈચ્છું છું કે તારી પાસે તેમને લઈ આવનાર સંયોગકારક હું બની શકું. હે પ્રભુ, હું ઈચ્છું છું કે આવા જે ત્રસ્ત લોકો છે એમને ધીમેથી લાવીને તારા પગ પાસે હું લઈ આવું, એટલું કામ કરું. સંયોગકારક તમને અને એમની વચ્ચે સંબંધ જોડી દેવાનું કામ ફક્ત હું કરું, બીજું મારું કોઈ કામ હોતું નથી. આ પ્રકારનો માતાજી પોતે બોલતા હોય છે. ધ્યાન રાખો, આપણા ભાવ પણ આ પ્રકારના હોવા જોઈએ. પ્રભુની કૃપાથી આપણને પૂર્ણયોગ વિશે થોડું ઘણું વધારે સમજાયું હોય તો એવી મૂર્ખતા તો જરૂર કરતા નહીં કે લાવ હું તને પૂર્ણયોગ છું સમજાવી દઈશ, તું મારા શરણે આવ, તું મારી સેવા કર, હું તને બધું સમજાવી દઈશ. તદ્દન મૂર્ખ કલ્પના છે આ. આપણી પોતાની સાધનાને બગાડવાનો આ હમકાસ નક્કી કેમ્યો છે, ધ્યાન રાખજો. આપણી સાધના બગડી જ જાય છે આમાં, આ માર્ગે આપણે જવું જ ન જોઈએ. ગીતા જેમ કહે છે ને, નરકનું કામ એ નરકનું દ્વાર છે, એમ ખરેખર આ ભાવ કે હું ગુરુ છું ને તને સમજાવી રહ્યો છું, આ ભાવ જ પૂર્ણ યોગી માટે ખતરનાક વસ્તુ છે. આપણે કોઈનો ઉદ્ધાર કરી શકતા નથી. જે કાંઈ કરે છે જગન્માતા પોતે જ કરી રહ્યા છે. આપણે નિમિત્ત તરીકે ફક્ત એ વ્યક્તિને સમજાવીને પ્રભુના જગન્માતાના ચરણે લાવીને બેસાડવાનું કામ, પ્રોત્સાહન આપવાનું કામ આપણે કરવાનું છે. બાકી પછી જે કંઈ થવાનું છે એ જગન્માતા અને એ વ્યક્તિ વચ્ચેની બાબત છે, એમાં આપણે તદ્દન મૌન રહેવાનું હોય છે. એ બાબતમાં આપણે કોઈ વસ્તુને કોઈ વખત સમજો, યદા કદાચિત ખબર પડે કે શું થઈ રહ્યું છે, શું પ્રક્રિયાઓ થઈ રહી છે, ખબર હોય છતાં પણ આપણે તો મૌન જ રાખવું પડે છે. કારણ પ્રભુનું આ જે દિવ્ય આયોજન છે એમાં આપણે કોઈ પણ રીતે ખોટો હસ્તક્ષેપ ન જ કરવો જોઈએ. એ આપણે મર્યાદાઓ છે આપણી, એ મર્યાદાઓ આપણે સાચવી લેવી જોઈએ. આ ક્ષણે તને કેટલાય દુઃખી અને સંશયગ્રસ્ત મનુષ્યો શોધી રહ્યા છે. હું ઈચ્છું છું કે તારી પાસે તેમને લઈ આવનાર સંયોગકાર હું બની શકું, કે જેથી તેમને તારી જ્યોતિ પ્રકાશિત કરે. તારી જ્યોતિ પ્રભુ એને પ્રકાશિત કરે, મારા પાસે તો કાંઈ જ નથી, હું તો ભિખારી જ છું. તારી જ્યોતિ, તારો પ્રકાશ, તારું પ્રેમ એ સ્વીકારે, એટલું જ હું ઈચ્છું છું. હું પોતે હવે તારા કાર્ય માટે એક આધારનો બિંદુ માત્ર બની રહું. તો હું શું છું? હું તારા કાર્ય માટેનો એક આધાર બિંદુ છું, તારું કાર્ય પ્રકટ કરવાનો એક આવિર્ભાવ કેન્દ્ર છું, એના સિવાય મારું કોઈ મહત્વ નથી. નળને એમ લાગે કે હું બધાને વોટર સપ્લાય કરું છું, તો એની મૂર્ખાઈ છે. નળે સમજવું જોઈએ કે મારું કામ તો ફક્ત ઉપરથી આવતા પાણીને બહાર ઠેલી ઠલવી દેવાનું છે, બીજું મારું કંઈ કામ જ નથી. આપણો ભાવ એ જ હોવો જોઈએ કે જે કંઈ આવે છે ઉપરથી નિર્મળ રીતે, એમાં કોઈ પણ વસ્તુનો ઉમેરો કર્યા વગર શક્ય એટલા શુદ્ધ સ્વરૂપે આપણે પ્રકટ કરી દેવું, સામે લોકોના સામે ઠલવી દેવું જોઈએ કે ભાઈ આ છે, મારા દ્વારા પણ આ હોવું જોઈએ. લોકોને જે રીતે સમજવું એ રીતે સમજે, એ લોકો જે સ્વીકારવું એ રીતે સ્વીકારે, એમાં આપણો કોઈ સંબંધ નથી. વાદળી વરસી જાય પછી વિચાર કરતી નથી કે કયા પાકે કેટલું પાણી સ્વીકાર્યું છે અને કેવો ઉપયોગ કર્યો છે. વાદળોને કામ, વાદળીનું કામ છે વરસી જવાનું. આપણે પ્રભુની કૃપા હોય તો વરસીને આગળ ચાલ્યા જવું પડે છે. આ જ ભૂમિકા આપણી હોવી જોઈએ. હું પોતે હવે તારા કાર્ય માટે એક આધારનો બિંદુ માત્ર બની રહી છું, તારી ચેતના માટે એક કેન્દ્ર બની રહી છું. હું તારી ચેતના માટે એક કેન્દ્ર બની રહ્યો છું. ક્યાં છે હવે મર્યાદાઓ? ક્યાં ભાગી ગયા પેલા વિઘ્નો? તારા આ રાજ્યનો હવે તું એક ચક્રી સમ્રાટ થઈ ગયો છે. અને જે વખતે આવો ભાવ આપણે હૃદયમાં ધારણ કરીએ છીએ, એ વખતે આપણી સાધનામાં આવતા બધા જ વિઘ્નો ખસી જાય છે અને તમારા માટે પ્રભુનું કાર્ય સહજ રીતે, વિશાળ રીતે પોતાને મેળે કામ કરતું થઈ જાય છે. આ માતાજીનું કામ, પ્રભુનું કાર્ય કેમ કરવું, આનું રહસ્ય આ પ્રાર્થનામાં આપણને સમજાવ્યું છે. સાધક તરીકે ખૂબ જ ગંભીર રીતે આપણે આ પ્રકારની મનોવૃત્તિ, આ પ્રકારનો ભાવ હૃદયમાં ધારણ કરીને જ પ્રભુનું કાર્ય કરવાનો અભ્યાસ કરવો જરૂરી છે. હું જાણું છું કે આ એક ઝટકે આવો ભાવ નિર્માણ થતો નથી, નિર્માણ કરીએ તો બે ક્ષણ રહેશે ને પાછો ઉરિયલ આપણે ઓલામાં આવી જશું. પણ અભ્યાસ કરતાં કરતાં ધીમે ધીમે મનને, હૃદયને, શરીરને વલણ પડે છે અને પછી એ પૂર્ણ સમર્પિત ભાવે પ્રભુનું કાર્ય કરવા માટે સક્ષમ બની જતા હોય છે. અહીં આપણે ગ્રમીએ.